તારીખ 9/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 18
વેદના થાય છે અને સર્વ પ્રકારના મોહાશક્તિના પરિણામ યોગ્યતા વશ થઈ જવા છતાં અપક્ષપાતપણે જોતો થાય છે, અવલોકન કરતો થાય છે, ત્યારે કાંઈક સ્વચ્છંદ હાનિ પામે છે, સ્વચ્છંદ દબાય છે, અને એ સ્વચ્છંદ દબાયા પછી પણ ત્રણ પ્રકારના મુખ્ય દોષ છે એ મોક્ષ માર્ગની પ્રાપ્તિના બાધક કારણ છે, જે મુમુક્ષુની ભૂમિકામાં હોવાનું છે, હોવાનો સંભવ છે, અને એ દોષને કેવી રીતે ટાળવા, એ દોષનો પ્રકાર શું છે, એ પ્રકરણ અત્યારે ચાલે છે. પહેલા દોષનો વિસ્તાર સવારે ચાલી ગયો છે. તે મોક્ષતામાં પણ સાતાના કાળમાં અથવા તો કોઈ પણ પદાર્થને વિશે મીઠાશ રહી જાય છે, એની સુખેચ્છા રહી જાય છે, ત્યારે આ જીવની યોગ્યતા રોકાઈ જાય છે. આત્મા સત પરમાનંદ રૂપ છે, એની અધિકતા આવતા એવા એવા પ્રકારથી બચી શકાય છે. જ્યાં સુધી મૂળ નિશ્ચય સ્વરૂપ ઉપર અધિકપણે વજન જતું નથી, ત્યાં સુધી કાંઈ ને કાંઈ કોઈને કોઈ પ્રકારની અનુકૂળતા, સાતા, કોઈને કોઈ વિષયની મીઠાશ અને અધિકતા, તે સ્વરૂપને અધિકતા થવા દેતી નથી અને એ જ જીવની યોગ્યતા રોકાઈ જવાનું ખાસ કારણ છે. એ વિષય સવારે થોડો વિસ્તારથી ચાલી ગયો છે. ત્યાર પછી નો જે પારિગ્રાફ છે, જેમાં સત્પુરુષ પ્રત્યેના પરમ વિનયની ઓછપ નામનો દોષ લીધો છે. મુમુક્ષુ જીવને સત્પુરુષ પ્રત્યે વિનય ન હોય એ તો વિચારવા જેવો પણ વિષય નથી. વિનય તો હોય જ, પણ એ વિનય ઓછપ વાળો હોય, એ વિનયમાં ક્ષતિ હોય, કોઈને કોઈ કારણથી એ વિનય પર્યાપ્ત માત્રામાં ન હોય, ત્યારે સત્પુરુષના બોધને અંગીકાર થવામાં એક આ પ્રકારનું વિઘ્ન છે એમ કહે છે. અહીંયા 609 પત્રમાં એ વિષય લીધો છે. સત્સંગને સર્વાર્પણ બુદ્ધિએ ઉપાસો, સત્પુરુષના યોગને, સત્પુરુષના સાનિધ્યને, સત્પુરુષની ચરણ સમીપતાને સર્વાર્પણ બુદ્ધિથી ઉપાસવામાં આવે તો જ તેની સફળતા થાય છે. નહીતર યોગ મળવા છતાં, સત્સંગ મળવા છતાં તે નિષ્ફળ થવા યોગ્ય સંજ્ઞા નામ પરિણામ, સંજ્ઞા અર્થાત પરિણામથી તે યોગનું વિસર્જન થાય છે. પેલી વાત કે 609 નંબરના પત્રાંકમાં લીધી છે. અહીંયા સર્વાર્પણ બુદ્ધિનો અર્થ કર્યો છે અથવા ભાવ સમજાયો છે કે સર્વાર્પણ બુદ્ધિ ક્યાં થાય છે, કે સર્વાર્પણ બુદ્ધિ તો પરમેશ્વરમાં થાય છે. તો અહીંયા પહેલું વચન એ લીધું છે કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. મુમુક્ષુનો પરમ ધર્મ એ સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ. અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે કે જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધ યુક્ત હોય છે. આટલા વચન લીધા છે. ત્રણ લીટીમાં તો ઘણી ઘણી વાતો કરી છે. નીચે પાઠાંતર લીધો છે કે તથારૂપ ઓળખાણ થયે સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તું તે પરમ વિનય કયો છે, તેથી પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવને યોગ્યતા આવતી નથી. એમ પાઠાંતર રીતે બીજો પાઠ પણ આ વિષયમાં લીધો છે. હવે આ વિષયને જરા ઊંડાણથી વિચારીએ તો કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એનું શા માટે? પરમેશ્વર પરમેશ્વર છે અને સત્પુરુષ પરમેશ્વર થવાના છે, તો પણ એમાં પરમેશ્વર બુદ્ધિ શા માટે? એક વાત તો એ છે કે જે પરમેશ્વર છે એ તરવાનું નિમિત્ત છે અને સત્પુરુષ પણ તરવાનું એટલું જ નિમિત્ત છે. નિમિત્તત્વ બંને એનું સરખું છે. નિમિત્તત્વના 1% ના કોઈ અંશનો પણ ફેર નથી. એટલે અહીંયા દ્રષ્ટિકોણ એ છે કે સત્પુરુષ મારા માટે પરમેશ્વર જેવું નિમિત્તપણે સાધન છે કે નહીં, આટલો દ્રષ્ટિકોણ છે. અહીંયા એ દ્રષ્ટિકોણ બિલકુલ વિચારવા યોગ્ય નથી કે સત્પુરુષ અને પરમેશ્વરના ગુણસ્થાનમાં કેટલો તફાવત છે. એ દ્રષ્ટિકોણ અહીંયા અપનાવવાનો નથી. પણ હું એક મુમુક્ષુ છું, સંસારમાં ડૂબતો છું, સંસાર સમુદ્રમાં ગળકાર ખાઉં છું, ત્યારે મને તારનાર કોઈ મળે તો તે મારા માટે પરમેશ્વર છે, અથવા પરમેશ્વર હોય તે જ તારનાર છે, તારનારને હું પરમેશ્વર કહું છું, મારા માટે એ પરમેશ્વર છે. અરે પરમેશ્વરથી કંઈક અધિક કહી શકાય તો તે પણ છે મારા માટે. શું કહ્યું? પરમેશ્વરથી અધિક કઈ જો કહી શકાતું હોય તો તે પણ મારા માટે એક છે. આ અનુભવ, આ પ્રકારની લાગણી જે ડૂબતો બચે છે એને જ ખ્યાલમાં આવે છે, બીજાને ખ્યાલમાં નથી આવતી. કોઈ ગંભીર રોગ થયો હોય તો અસાધ્ય રોગ છે ને, તો ભાઈ આ રોગ તો મટતો જ નથી. અને એ રોગ કોઈ મટાડે ત્યારે શું કહે છે કે ઉપર છે કોઈ ભગવાન આવ્યો મને બચાવવા, નહીં તો હું ક્યાં બચવાનો, તો આ રોગમાં બચે છે જ કોણ, એમ કે કેન્સર વગેરે. ભવ ભ્રમણનો જે રોગ છે, કેન્સર તો એકવાર મારે છે, ભવ ભ્રમણનો રોગ, ભવરોગ જેને કહેવામાં આવે છે, એ તો અનંત મરણને સાથે છે. એને એમાંથી જે બચાવનાર છે એના ઉપકારની પણ અનંતતા છે. નફો કેટલો છે કે અનંત નફો છે સાદી અનંત કાળના સુખનો, અને સાદે અનંત કાળના દુઃખ થી બચવાનો. બે બાજુનો પ્લસ ના માઇનસ પોઈન્ટ કરો તો ડબલ અનંત નફો છે, સિંગલ અનંત નફો નથી, ડબલ અનંત નફો છે. અનંત કાળના અનંત દુઃખ મટવાનો, અનંત કાળના અનંત સુખ થવાનો. જો નફો લાભ અનંત છે તો એના પ્રત્યેની ભક્તિ અને ઉપકારની લાગણીમાં અંત કેવી રીતે હોય શકે? જેનાથી લાભ અનંત છે એના પ્રત્યેના ઉપકારની, બહુમાનની, ભક્તિની લાગણીમાં મર્યાદા કેવી રીતે હોય શકે? નફામાં મર્યાદા નથી, લાભમાં મર્યાદા નથી, લાભ અનંત છે. અને ભક્તિમાં મર્યાદા ક્યાંથી આવી? એ વાત પ્રમાણિક રીતે તો બેસતી નથી. પ્રમાણિક તો એ છે કે જે બચે છે એને જ એ દુઃખમાંથી બચવું શું છે, ભવભ્રમણમાંથી બચવું શું છે એનો અનુભવ થાય છે. અને એ અનુભવ એમ બોલે છે, એ અનુભવનો એ પોકાર છે કે આ તો કોઈ તીર્થંકરથી પણ મારા માટે અધિક છે. શું કહે છે કે તીર્થંકર દેવ તો તારે, પણ તીર્થંકર દેવ છે ક્યાં અત્યારે? અત્યારે નથી પણ જ્યારે હોય ત્યારે, એમ નહીં. તું પણ ભવ ભ્રમણના પાંચ પરાવર્તનના ચક્કરમાં તીર્થંકર દેવના સમોસરણમાં કેટલી વાર ગયો હોઈશ? એક વાર નથી ગયો, બે વાર નથી ગયો, લાખ કરોડ અબજ વાર નથી ગયો, અનંત વાર ગયો છે. અને તર્યો નહીં, હજી ડૂબતો જ રહ્યો. તો જેનાથી તળે તે એનાથી અધિક ઉપકારી થયા કે ન થયા? એ ઉપકાર જેના આત્મા ઉપર થાય છે, જેના આત્મા ઉપર એ ઉપકાર વર્તે છે, એને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. આ એક અનુભવગમ્ય વિષય છે. તર્કથી તો સાબિત કરાય છે, ન્યાયથી તો સાબિત કરી શકાય છે, પણ જેને એ ઉપકારનો અનુભવ થાય છે એ અનુભવમાંથી આ ઉઠેલો પોકાર છે. અને તે અનુભવમાં આવવું એ જ મુમુક્ષુ જીવને આ પરિસ્થિતિનો યથાર્થ ભાવભાષણ થવા યોગ્ય છે. નહીતર એમ થાય કે સત્પુરુષ તો ગ્રસ્ત પણ હોય છે, ધંધો વેપાર અને કુટુંબ પરિવાર વાળા હોય છે, એને આટલું બધું આ કહી દેવું એ કોઈ અતિશયોક્તિ નથી, બિલકુલ અતિશયોક્તિ નથી. આ જે કરમ ચાલે છે કૃપાળુ દેવની, એ જાગ્રત અવસ્થામાં ચાલે છે. કોઈ અજાગ્રત અવસ્થામાં બેભાનપણામાં કોઈ કરમ નથી ચાલે, સંપૂર્ણ જાગૃતિમાં ચાલે છે. બીજું કે ત્રણ દોષમાં આ દોષ ઉપર કઈક વિશેષ વજન આપ્યું છે આ પત્રની અંદર, એ પણ જરા રહસ્યભૂત વિષય છે. કે આ જીવને જે કઈ પરિભ્રમણના કારણો છે એ પરિભ્રમણના કારણોમાં સૌથી વિશેષ મોટામાં મોટું કારણ દર્શન મોહનું છે. દર્શન મોહને આ જીવ જીતી શક્યો નથી એક વાર પણ. એ દર્શન મોહની શક્તિ એટલી બધી છે કે દર્શન મોહમાં અનંત પરિભ્રમણનો, અનંત જન્મ મરણનો સત્વ શક્તિ તાકાત રહેલી છે. એ તાકાત જ્યાં સુધી તૂટતી નથી ત્યાં સુધી આ જીવ મોક્ષ માર્ગની સમીપ પણ આવતો નથી. એ દર્શનોની શક્તિ તૂટવામાં સહેલામાં સહેલું અને સુગમમાં સુગમ કારણ તે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થવી એ છે. કેવી રીતે છે? કે જેણે દર્શન મોહનો નાશ કર્યો છે, અને જેને પોતાના પરમાત્મ સ્વરૂપને પ્રગટપણે અપરોક્ષપણે અથવા પ્રત્યક્ષપણે અનુભવ કર્યો છે કે હું જ પરમાત્મા છું, સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છું, એ એક ન્યાય તો પરમાત્મા થયા છે. સમય સાલની 143 ગાથામાં ભગવાન અમરચંદ્ર આચાર્યદેવે આ વાત કરી છે કે પક્ષાંતિક્રાંત થઈને, એટલે કે નિશ્ચય નયના પક્ષના વિકલ્પને ઓળંગી જઈને, જે નિર્વિકલ્પ સમ્યક દર્શન અને સ્વાનુભૂતિને પ્રાપ્ત થાય છે તે આત્મા પરમાત્મા છે. ત્યાં પરમાત્મા શબ્દ વાપર્યો છે. પરમાત્મા થયા નથી કે થયા નથી, પણ જેના હાથમાં પૂરેપૂરો સંપત્તિનો કબજો છે એને વાપર્યું છે કે નથી વાપર્યું એ પ્રશ્ન નથી. શું કહેવું છે, એક દરિદ્ર માણસના ઘરમાંથી નિધાન નીકળે છે તો જ્યારે નિધાન નીકળ્યું ત્યારે જ એ શ્રીમંત થઈ ગયો. ભલે કપડા સીવડાયેલા નથી, ભલે ઘડાયેલા નથી, ભલે ફર્નિચર તૈયાર થયું નથી, પણ જ્યારે એ નિધાન નીકળ્યું ત્યારે જ એ શ્રીમંત થઈ ગયો છે. ત્યારે જ એની જેટલી સંપત્તિ છે એનો માલિક છે. ભોગવશે ત્યારે માલિક અને તે પહેલા માલિક નહીં એમ કોઈ વાત કરે તો તે આ વાતને સમજ્યો નથી. એવી રીતે જેને પોતાના પરમાત્મ સ્વરૂપને સ્વાનુભૂતિના કાળમાં અનુભવ કર્યો ત્યારે પોતે પરમાત્મ સ્વરૂપ છે એવો સાક્ષાત અનુભવ છે એ ન્યાય તે પરમાત્મા થયેલા છે. એને પરમાત્મા કહેવામાં જરા પણ દોષ નથી, કહેવામાં દોષ નથી, તેથી માનવામાં પણ દોષ નથી. પણ એક વિશેષ લાભનું કારણ તો એ છે કે એ પ્રકારથી એમને ઓળખીને તો એનો દર્શનનો તે પરિણામોથી દબાઈ જાય છે, તે પરિણામોથી એના દર્શનનો ઉપર કાપ પડે છે, એની શક્તિ તૂટી જાય છે. અનેક શાસ્ત્રો વાંચીને જે દર્શનનો ન ઘટે તે પ્રત્યક્ષ સત્પુરુષના વિદ્યમાન સત્પુરુષના યોગમાં તેમના પ્રત્યક્ષ ભક્તિથી સહજ માત્રમાં અલ્પ થોડી ક્ષણોમાં ઘટી જાય છે. આવી એક બહુ રહસ્યભૂત વાત કૃપાળુદેવના જ્ઞાનમાં આવેલી છે અને એ રહસ્યને લીધે ઠામ ઠામ અનેક જગ્યાએ આ વિષયનું મહત્વ એને પ્રકાશિત છે. અને સાંજે કોઈ એક વિષયની ચર્ચા કરતા આ જ ગ્રંથનો 172 નંબરનો પત્ર વાંચે છે. પત્રાંક નંબર 172. મારી પ્રથમા પાન છે 250. લલ્લુજી મહારાજ ઉપર મારી પત્ર છે અને લગભગ તે વખતનો એમનો જે પરિચય છે એ કાંઈક શરૂઆતનો પરિચય છે એમ પત્રના ભાવો જોતા લાગે છે.
પહેલો જ પત્ર છે એમનુંજી સામે તો પહેલો પત્ર
પહેલો જ પત્ર છે. અચ્છા, કદાચ પહેલો જ પત્ર હશે કેમ કે એમ લખ્યું છે કે અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનો બની શકશે. તમે સમજો એટલા એના કરતા અંબાલાલભાઈને સમીપમાં સમજવાનું રાખશો તો તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો એવી આજ્ઞા કરી છે. બીજા પેરેગ્રાફથી લઈએ કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચારિત્રનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરીને નિધિધ્યાસન કરવા અને તેઓએ કહેલું સંમત કરવું, તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું. આટલા વચનોમાં કેટલી વાત મૂકી દીધી છે કે જો ખરેખર એમણે જે કહ્યું છે એ પ્રમાણે મુમુક્ષુ જીવ કરે તો જે ભૂમિકામાં મુમુક્ષુ જીવ છે એ પરમાર્થની પ્રાપ્તિ સુધી પહોંચી જાય એમાં કોઈ શંકા ને સ્થાન નથી. સમસ્ત જૈન દર્શનમાં કોઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય હોય તો તે માર્ગની પ્રાપ્તિ ન છે. એ માર્ગની પ્રાપ્તિ સમજાવવા માટે હજારો ગમે શાસ્ત્રોની રચના કરી છે જ્ઞાનીઓએ, પણ આખરમાં એ બધી વાતો છે, વચનો છે, શબ્દો છે. જ્યારે સત્પુરુષનું વિદ્યમાન પરિણમન જો કોઈ મુમુક્ષુ જીવ તથારૂપ યોગ્યતા ધારણ કરીને સમજી શકે, અવલોકી શકે, તો એને સાક્ષાત મોક્ષ માર્ગના દર્શન થાય છે. મોક્ષ માર્ગ સાંભળવો એક વાત છે, મોક્ષ માર્ગના સાક્ષાત દર્શન કરવા તે બીજી વાત છે. જેમ કોઈ એમ કહે કે વાઘ ચટાપટા વાળો હોય, બિલાડીને ચટાપટા હોય એવા વાઘને હોય, પણ વાઘને જોવે તો જિંદગીભર વાઘને ભૂલે નહીં, એ વાઘનું એવું પ્રેક્ટિકલ જ્ઞાન થાય છે. તો સત્પુરુષની વિદ્યમાનતાએ સત્પુરુષના ની અંતર પરિણતિને ઓળખાણ થઈને સત્પુરુષ પ્રત્યેનું બહુમાન ઉભે, ઓળખાણ થાય તો બહુમાન ભક્તિ ઉભ્યા વિના રહે નહીં. આત્મસિદ્ધિ આપણે હમણાં વાંચી તો જયારે શિષ્યને સમજાયું ત્યારે અહો અહો થઈ ગયું, જયારે છે પદ સમજાઈ ગયા ત્યારે શું પરિસ્થિતિ ઉભી થઈ કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. કરુણા સિંધુ પાર વાળા, લિમિટ વાળા નથી લીધા, અપાર લીધા છે, અનલિમિટેડ જેનો અર્થ છે કે જેનો કોઈ પાર નથી, એવું એને દર્શન થાય છે. સદગુરુનું કેળવણી કરુણાનો કોઈ પાર નથી. તો એમની જે અંતરંગ પરિણતિ છે એની જો ઓળખાણ થાય તો ભગવાન ને ભક્તિ પણ પાર વિનાની જ ઉપજે છે. અને એ જ ભક્તિ એને તે જ વખતે દર્શન મોહના અનુભાગ ઉપર ઘા કરે છે, દર્શન મોહની તાકાત તોડી નાખે છે, એટલે કે ભવ ભ્રમણ કરવાની તાકાત ને તોડી નાખે છે. આવું એક રહસ્ય સત્પુરુષની ભક્તિના પરિણામને વિશે રહ્યું છે, એ બહુ મોટી વાત છે. અનંત કાળમાં દર્શન મોહ ઉપર જ ઘા પડ્યો નથી. ચારિત્ર મોહની મંદતા તો અનંત વાર કરી છે, પણ દર્શન મોહ તૂટ્યો નથી. એ કાળે પણ ચારિત્ર મોહ વૃદ્ધિ કરી થયો છે ખરેખર, તો કેમ કે ભૂલથી એને એને ધર્મ માન્યો છે. ત્યારે આ એક રહસ્યભૂત વાત એમને સત્પુરુષની ભક્તિ માનવી છે, એ એકદમ સિદ્ધિસ્વત વાત છે કે મોર હિત જેની દશા છે એનું દર્શન થાય છે ત્યારે એ મોરહિત દશાની ઉપાદેયતામાં બહુમાન છે. બહુમાન અને ભક્તિ એ બીજું કઈ નથી પણ તે દશાની ઉપાદેયતાનો એની અંદર ભાવ રહેલો છે કે મને પણ આવી જ દશા હો, મારી પણ આવી જ દશા થાવ, હું પણ આવો જ બનું. વંદે તદગુણ લબ્ધયે, ભગવાન સમનભદ્ર સ્વામીએ એ વાત કરી છે કે હું શા માટે વંદન કરું છું, જિનેન્દ્રને વંદન કરું છું કે સદપુરુષને વંદન કરું છું, શા માટે કે તેવા જ ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદન કરું છું. બીજો કોઈ સંસાર પ્રાપ્તિનો કે સંસારના પદાર્થોનો કે સ્વર્ગનો કોઈ હેતુ મને આની પાછળ, ભક્તિ પાછળ છે નહીં, એવી એક આની અંદર પરિસ્થિતિ છે. એટલે એ દશાને કૃપા દેતામાં એ વાત ઉપર વજન દેવા માટે એમ કહે છે આગળ કે આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, મોક્ષ પ્રાપ્તિ માટે માન્ય કરવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. રહસ્ય એટલે ટોપ સિક્રેટ જેને કહેવામાં આવે છે. આ એક જ્ઞાનીઓના હૃદયમાં રહેલી એક ઊંચામાં ઊંચી, ઊંડામાં ઊંડી ગુપ્ત વાત છે. જેને સમજાય છે તેનો બેડો પાર થઈ જાય છે. નથી સમજાતું તો થોડી તકલીફ છે, થોડી આપત્તિ છે એની અંદર, એમ સમજવા યોગ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, આ પાછો હું કહું છું ને, તમામ શાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ સગળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, ભૂતકાળના પુરુષની ક્યાંય વિચાર નથી એમાં, વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, કેમ કે પ્રત્યક્ષ વગર એ પ્રકાર ઉપજતો નથી અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખું, આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સુજે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. મારા મનની વાત કરું છું ને, મારો અખંડ આત્મા આ વાત કરે છે. સર્વ પ્રદેશ એમ કહે છે. એટલું કહીને એમ કહે છે, નીચે લખિતં કરવામાં પાછો એટલું વાત ઉમેરે છે, સર્વકાળે એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદ્રને વંદના. આટલું કહેવા માટે મારે જીવવાની ઈચ્છા છે. આ વાત જો ન કહેવાની હોય તો મારે જીવીને બીજું શું કહેવાનું છે એમ કહે છે. મારે જે કાંઈ કહેવું છે આમાં બધું આવી જાય છે. એ જ વાતનું વજન આમાં 223 નંબરનો પત્રાંક છે. કોઈ કોઈ પત્રમાં, કોઈ કોઈ પત્રમાં 225 નંબરનો પણ પત્રાંક છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને, જે મથાળું છે પત્રનું, શ્રી સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે, જે સંસ્કૃત શ્લોકનું મથાળું છે. એ જ પત્રની અંદર એક વચ્ચેનો પેરેગ્રાફ છે. પહેલો મોટો પેરેગ્રાફ નહીં પણ ત્યાર પછીનો જે મોટો પેરેગ્રાફ છે એમાં પણ આ વિષય પર બહુ સારો પ્રકાશ પાડેલો છે. પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. આ ભક્તિ પરમેશ્વર બુદ્ધિ એટલે છેલ્લી હદની ભક્તિ, પૂરેપૂરી ભક્તિ. એક એ જ લઈ રહેવી તે પરાભક્તિ છે. પરમ મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. એ ભાગવતની અંદર પ્રસંગ આવે છે કે ગોપાંગનાઓ શ્રી કૃષ્ણની જે ભક્તિ કરતી હતી ત્યારે એ બધું જ ભૂલી જતી હતી. ત્યાં સુધી ભાન ભૂલી જતી હતી કે એમને પોતાના દેહનું, વસ્ત્રોનું પણ ભાન ન રહે. જે સ્ત્રી સહજ લજ્જા હોય છે, જે પ્રકૃતિગત હોય છે, એ પણ છૂટી જાય છે અને પોતાના દેહનું, વસ્ત્રોનું ભાન ભૂલીને પણ એ ભક્તિમાં લીન થાય છે, એવો એક પ્રસંગ આવે છે. એને ભક્તિ કરનાર મહાત્મ્યા કહી છે. એને મહાત્માનું સ્થાન આપ્યું છે અહીંયા પોતાના શબ્દોમાં. પરમાત્માને નિરંજન સ્વરૂપે અને નિર્દેશ સ્વરૂપે ચિંતવે જીવને એ લઈ આવવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. શું કહે છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે અને જ્ઞાની પુરુષને સત્પુરુષને સ્વાનુભૂતિમાં પોતાના પરમ તત્વનો પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી કોણ? સત્પુરુષની હવે એવો દેહધારી પરમાત્મા એમ કહે છે તે પરાભક્તિનું પરમ કારણ છે. જ્ઞાની પુરુષના સર્વચારિત્રને એકિક સર્વચારિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ્ય થવાથી તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. હવે શું કહે છે કે જ્ઞાની પુરુષની જે અંતરંગ પરિણતિ છે એ અંતરંગ પરિણતિને પોતાના નિજ પરમાત્મા સ્વરૂપ સાથે ઐક્યપણું એકમેકપણું છે, ભિન્નપણું નથી. અભેદ ભાવે અભેદ ભક્તિ થઈ રહી છે ત્યાં અંતર પરિણામમાં. જો એના દર્શન થાય તો એ પરિણતિના વિષયભૂત પરમાત્માના દર્શન પણ થાય છે. આ અનુસંધાન છે, આ વિષયનું અનુસંધાન. બારે મેઘ વર્ષે એવા પ્રસાદ વર્ષ આવે છે તો શ્રી કૃષ્ણ બાજુમાં એક પર્વત હોય છે, ગોવર્ધન પર્વત, એને ઉપાડી દે છે. પ્રતિયાંગળી ઉપર એને ધારણ કરે છે, બધા એને નીચે સુરક્ષિત ચિત્તમાં આવી જાય છે. એ બધી વાતો બહારની છે, અંદરની વાતો અધ્યાત્મની ત્યાં બીજી રીતે ચાલે છે. ત્યાં પણ એક અધ્યાત્મ ભાગવત ચાલે છે. તો એમ કહેવું છે કે જે પરમાત્મા સ્વરૂપ છે એ તો અનંત શક્તિથી ભરેલું તત્વ છે. એને એક સમયની શ્રદ્ધા જ્ઞાનની પર્યાય ચોથા ગુણ સ્થાનની જે ટચલી આંગળી જેવી છે એ ઉપાડી દે છે, એને એ ધારણ કરે છે. ત્યારે એ પર્યાયની તાકાત જે જોવામાં આવે છે, એ પર્યાયમાં રહેલા પુરુષાર્થના દર્શન જેને થાય છે તે દર્શન કરનાર એને નમી પડે છે. આ તે પરિણામ કઈ કોઈ કામ કરે છે, અંદરનું વિજનનું કોઈ કામ કરે છે, તે દર્શન જેનું મોક્ષને થાય છે તેને શું હાલત થાય છે એનું વર્ણન હવે કરે છે. કે જ્ઞાને પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. શું કહે છે? જ્ઞાને પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જેને જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં ભેદ દેખાય છે કે આ તો ગ્રહસ્થ છે અને ચોથા ગુણ સ્થાન વાળા છે, અરિંદ ભગવાન તો અંતરિક્ષમાં 500 ધનુષ ઊંચે બિરાજે એને પરમાત્મા કહેવાય, અરિંદ ભગવાન વાળાને. એવું જેને અંતર દેખાય છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે અને જેને અંતર દેખાતું નથી તેને માર્ગની પ્રાપ્તિ અત્યંત નિકટ છે. આ વિકટ ને નિકટ નો પ્રાસ મળે છે. અહીંયા કવિ હોય તો કવિતા રચી શકે, આપણું કામ નથી. પણ આવો સિદ્ધે સિદ્ધો વિષય છે કે જેને અંતર દેખાય છે તેને માર્ગની પ્રાપ્તિ ઘણી વિકટ છે, જેને અંતર નહીં દેખાય એ માર્ગની નજીક છે એને નિકટ પ્રાપ્તિ થશે. કેમ? કે જ્ઞાની તો પરમાત્મા જ છે. જ શબ્દ વાપર્યો છે, જ્ઞાની છે તે પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના કદી પણ પરમાત્માની પોતાને પ્રાપ્તિ થઈ નથી, ઓળખાણ નહીં થવાથી પ્રાપ્તિ થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય કોઈ પ્રકાર બાકી નથી રાખ્યો. આરતી નહીં ઉતારતા, પૂજા નહીં કરતા, ભક્તિ નહીં કરતા, અર્ઘ નહીં ચડાવતા એ કોઈ વાત બાકી રાખી નથી. વંદન નહીં કરતા, હમાસણા નહીં કરતા કોઈ વાત બાકી રાખી નથી. સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માની તેને નમસ્કાર આદિ ભક્તિથી માંડી, નમસ્કાર તો હજી શરૂઆતની ભક્તિ છે, ત્યાંથી માંડી પરાભક્તિ એટલે છેવટની હદ સુધીની બધી જ ભક્તિ પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી એવો શાસ્ત્રોનો લક્ષ્ય છે. એવા 55 થી 60 શાસ્ત્રોનો આધાર દંશન મૂલોકમમાં અમે પ્રસિદ્ધ કર્યો છે. એ સવારે પુસ્તિકાઓ
મૂર્તિ પણ બનાવી શકાય.
હાજી,
જ્ઞાની પુરુષની મૂર્તિ પણ બનાવી શકાય.
બનાવી શકાય.
જ્ઞાની તીર્થંકરની જેવી તીર્થંકરની જેવી હોય એ
બનાવી શકાય છે. કાંઈ માટે
શાસ્ત્રો કે
શાસ્ત્ર લખ છે તો કંઈ પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાને પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે. શું કહે છે? મારા માટે તો આ પરમાત્મા દેહધારી રૂપે થયો છે એવી પરિસ્થિતિ એવું ભાવભાષણ જ્યારે આવે છે ત્યારે જીવને ખરેખર ભક્તિ ઉગે છે. એ પહેલાની ભક્તિ એ ભક્તિ નથી પણ કોઈ બીજી જાતનો એક રાગ છે. આ ખરી ભક્તિ છે. કહેવાનો મતલબ એ છે અહીંયા કૃપાળુદેવનો કે જે જીવને જ્યારે જ્ઞાને પુરુષની ઓળખાણ થાય છે ત્યારે એને એક અંદરમાં બીજી ખાતરી થાય છે કે ખલાસ, હું ઉતરી ગયો, મારો સંસાર પૂરો થઈ ગયો, મારા ભવ ભવાંતર છૂટી ગયા, મારો મોક્ષ હવે હાથ હાથમાં છે. આ ખાતરી થઈ જાય છે. એ ખાતરી થતા એને એમ લાગે છે કે આ કોઈ પરમાત્મા દેહધારી રૂપે મારા માટે અહીંયા અત્યારે બિરાજે છે, બીજી કોઈ વાત નથી. એવું જ્યાં સુધી દેહધારી સત્પુરુષમાં પરમાત્મા ભાવનું દર્શન ન થાય ત્યાં સુધી આ વિષયની જે નજીકતા છે અથવા એ જ વખતે જે દર્શન મોહની હાનિ છે એ હાનિ થતી નથી અને સંસાર કપાતો નથી, સંસારની અનંતતા મટતી નથી. એકદમ વૈજ્ઞાનિક વિષય છે, અંધશ્રદ્ધાનો વિષય નથી, એકદમ વૈજ્ઞાનિક વિષય છે. કર્ણાનો યોગના સિદ્ધાંતથી સાબિત થઈ જાય એવો આ વિષય છે. એટલે જે વાત કરે છે એ બહુ જ જાગ્રત અવસ્થામાં, એટલું જ નહીં અનુભવપૂર્ણ દશામાં વાત કરી છે. 196 નંબરનો પત્ર લીધો એ જ વાત છે. ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદમાં, એમ કરીને જે પત્ર શરૂ થયો છે. તો ત્રણેય કાળે એ સિવાય જ્ઞાનની પ્રાપ્તિ કોઈને થઈ નથી, થતી નથી ને થવાની નથી એ વાત લીધી છે. એ કેટલા પત્રોમાં આ વાત છે, ઠામ ઠામ એ વાત છે. તો વારંવાર એક વાત ઉપર વજન દેવાનું કારણ શું છે? એક માત્ર નિષ્પ્રભ ભાવે મુમુક્ષુના હિતને જોયું છે. કોઈ લેવા દેવા નથી, કોઈની પાસેથી કઈ લેવું દેવું નથી. અંતરંગ જેને નિષ્પ્રભ દશા છે એને જ્ઞાની કહ્યું. અને એ નિષ્પ્રતામાં નિષ્કારણ કરવાથી માત્ર જીવોને બચાવવા માટે જ વાત કરી છે, બીજું કોઈ એમાં કારણ નથી. પોતે તો દૂર રહેવા માંગે છે કે તમે મારી પાછળ દોડાદોડી કરશો ને એમ કરીને પાછળ પોતે તો એમ કહે છે કેમ કે કદી પણ સ્પૃહાથી આ વાત પોતે કરતા નથી. આ ઉપરથી તેમણે બીજી બહુ સુંદર વાત કરી છે, નીચે વાત કરી છે કે જ્ઞાની એવા તીર્થંકર દેવમાં લક્ષ થવા માટે જૈનમાં પણ, જેમ ભાગવતની વાત કરી એ વૈષ્ણવ ધર્મની છે, જૈનમાં પણ પંચ પરમેષ્ઠી મંત્રમાં નમો અર્હંતાં પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. શું કહે છે કે અર્હંત પદ તો 13મા ગુણ સ્થાનનું છે, ત્યાર પછી 14મું ગુણ સ્થાન હજી વચ્ચે બાકી છે અને ત્યાર પછી સિદ્ધ પદ છે કે જે 14 ગુણ સ્થાનથી પારની દશા છે. તો સામાન્ય રીતે તો ઊંચા પદમાં પહેલો નમસ્કાર કરવો ઘટે છે અથવા પહેલો નમસ્કાર કરવો જોઈએ એવી એક સીધી સાદી ગણતરી છે. પણ અનાદિથી જે નમસ્કાર મંત્રની રચના છે, કોઈ એ નવી કરેલી નથી, કોઈ કવિનો એ કામ નથી, કોઈ આચાર્યનું કામ નથી, તે અનાદિથી છે. એમાં અર્યંત પદને પાછળ રાખીને, સિદ્ધ પદને પાછળ રાખીને અર્યંત પદને આગળ કર્યું છે એ કોઈ રહસ્યભૂત વાત છે, એ અનાદિથી જે વાત ચાલી આવે છે એની પાછળ પણ કોઈ ગંભીર અને પારમાર્થિક રહસ્ય રહેલું છે એમ કૃપાળુદેવ અહીંયા અંગુલી નિર્દેશ કરે છે. કેમ કે સિદ્ધ પરમાત્મા છે એ હંમેશા પરોક્ષ રહે છે, એના પ્રત્યક્ષ દર્શન કોઈ સંસારી જીવને સંભવિત નથી, કોઈ શકતા નથી. ત્યારે પ્રત્યક્ષ દર્શન તો અનંત પરમાત્માના થાય છે, એને એમનો જ ઉપદેશ પ્રત્યક્ષ મળી શકે છે, એમનો બોધ પ્રત્યક્ષ મળે છે. સિદ્ધ પરમાત્મા તો બોધ આપતા નથી, તેથી એનો ઉપકાર અને ભક્તિ પ્રથમ કરવાનો જે રહસ્ય છે કે જે રહસ્યથી ભક્તિ કરનારનું કલ્યાણ થાય છે એ વાત અનાદિ અનાદિ નમસ્કાર મંત્રની અંદર એ વાત મૂકી દીધી છે એ પોતે એનો રહસ્યાર્થ અહીંયા પ્રકાશિત કરે છે.
પ્રત્યક્ષતાનું વિશેષ મહત્વ છે, પ્રત્યક્ષતાનું વિશેષ મહત્વ છે,
પ્રત્યક્ષતાનો વિષય ઘણું મહત્વ છે. પ્રત્યક્ષ દર્શનથી જે અસર આત્મા ઉપર આવે છે, પ્રત્યક્ષ પ્રસંગથી પ્રત્યક્ષ પ્રસંગથી જે અસર આત્મા ઉપર આવે છે એવી અસર તે જ પ્રસંગની પરોક્ષપણે કદી આવતી નથી. આ તો રોજના અનુભવનો વિષય છે કે એક માણસ તમારું આમ બોલે છે એમ સાંભળવા મળે અને સામે આવીને બોલે તો કેટલી અસર ફેરફારવાળી થાય. એક્સિડન્ટનું વર્ણન અને ફોટા છાપામાં જોવે અને નજરે જોયો હોય તો કેટલી અસરમાં ફેરફાર છે. આ તો અનુભવગમ્ય વિષય છે. એમ પરોક્ષ જ્ઞાનીના જે શાસ્ત્રો છે, અરે જિનેન્દ્ર દેવની વાણી પરોક્ષ હોય તો પણ આત્મસિદ્ધિમાં એ વાત નાખી કે પ્રત્યક્ષ સદગુરુ સમનહી પરોક્ષ જીનો ઉપકાર. જિનેન્દ્રનો પરોક્ષ ઉપકાર ભલે તેરમા ગુણ સ્થાન વાળા હોય, પ્રત્યક્ષ સદગુરુ સમનહી અધિક તો નહીં પણ બરાબર પણ નહીં એમ કે છે. આ જે વિષય છે એ પારમાર્થિક દ્રષ્ટિકોણથી વિચારવા જેવો છે, અનુભવના દ્રષ્ટિકોણથી વિચારવા જેવો છે, અને એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આગળની કોઈ વાત સમજાય એવું બની શકવા યોગ્ય નથી, કોઈ આગળની વાત નહીં. એટલે અનેક ઠેકાણે ઠામ ઠામ એ વિષય ઉપર એમણે પ્રકાશ પાડ્યો છે. આપણે બે ત્રણ પત્રો જોયા પણ એ તો અનેક પત્રોમાં એ વિષય ચાલ્યો છે. અહીંયા કહે છે કે મુમુક્ષુ માટે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એને મુમુક્ષુનો પરમ ધર્મ કહ્યો છે. મુમુક્ષુની ભૂમિકાનો એ પરમ ધર્મ છે. મુમુક્ષુને વિદ્યમાન સત્પુરુષ પરમાત્માના સ્થાને દેખાવા જોઈએ, પરમાત્મા સ્વરૂપે એને દેખાવા જોઈએ, અને એ બુદ્ધિ પરમ દૈન્ય સૂચવે છે. જ્યારે એવી બુદ્ધિ થાય છે ત્યારે પરમ વિનય પ્રગટ થાય છે, ઉત્કૃષ્ટ વિનય પ્રગટ થાય છે. સ્વપ્નાંતરમાં પણ અવિનયનો પ્રકાર ઉપજતો નથી. એમ કહેવા પાછળ એક બીજું પણ કારણ છે. આ વિષય એક કલાકમાં તો નહીં પૂરો થાય, મહેન્દ્રભાઈ જરા લંબા એવો વિષય છે કે સત્પુરુષ છે એ પૂર્વ કર્મના યુગે કોઈ ગ્રસ્ત હોય છે, કોઈ રાજા હોય છે, કોઈ ગરીબ હોય છે, કોઈ તવંગર હોય છે, એવું કોઈ નિયમ નથી કે અમુક જ સત્પુરુષ થાય. કોઈ પણ મનુષ્ય આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો ઉદય તો જ્ઞાન દશામાં આવે છે, રોગ પણ આવે છે, ગમે તે પરિસ્થિતિ થાય છે. સામાન્યપણે મુમુક્ષુ જીવને પણ હજી અંતરદ્રષ્ટિ એટલી કેળવાઈ નથી, એટલે એ પણ બાહ્ય દ્રષ્ટિમાં ઉભો છે અને બહારથી માપ કાઢે છે. ત્યારે એમ જોવે છે કે તો આપણે જેમ ખાય છે, આપણે જેમ હાલે ચાલે છે, આપણે જેમ બોલે છે, આપણે જેમ ઊંઘે છે, સુવે છે, જાગે છે, બધી ચેષ્ટા જે મનુષ્ય છે સામાન્ય મનુષ્યમાં હોય છે એવી જ પૂર્વકર્મને લઈને જ્ઞાની પુરુષને પણ હોય છે. અને બાહ્ય દ્રષ્ટિને લીધે અને પોતાની કાંઈક અયોગ્યતાને લીધે કહો કે અપરિપક્વતાને લીધે કહો કે અધૂરા નિશ્ચયને લીધે કહો, જીવને ક્યાંક ને ક્યાંક શંકા પડે છે કે આ જ્ઞાની પુરુષ છે ને આમ કેમ થયું, આ જ્ઞાની પુરુષ છે ને આમ કેમ બોલ્યા, આ જ્ઞાની પુરુષ છે ને આમ કેમ એમનો ભાવ થયો દેખાયો, આજે આપણે એમને ક્રોધમાં કેમ જોયા, આપણે ગુસ્સો કેમ હતો, એમ કાંઈ ને કાંઈ કોઈ પ્રકાર તો ઉત્પન્ન થાય છે. ચારિત્રમોના તો રાગ દ્વેષમાં ક્રોધમાં માયા લોક ઉતર્યો છે. હજી તો એક અનંતાનું મંદિર ની ચોકડી ગઈ છે, પ્રત્યાખ્યાન ત્રણ કષાયની ચોકડી ઉભી છે. ત્યારે બાહ્ય દ્રષ્ટિથી શંકા પડે છે અને એ શંકા એટલી સહજતાથી ઉભી થાય છે કે કુદરતી રીતે કે જેને લઈને એમના પ્રત્યેની ભક્તિનો નાશ હોય છે. શું થાય છે ત્યાં? અભક્તિના પરિણામ શરૂ થઈ જાય છે. એ જે અભક્તિના પરિણામ શરૂ થવાના ચાન્સીસ છે, જે તક છે, એ ચતુર્થ સ્થાનમાં પૂરેપૂરી ઘણી તકો છે. આ વચનોથી પરમ ભક્તિની સિદ્ધિ, પરમ ભક્તિની પ્રાપ્તિ, પરમ વિનયની પ્રાપ્તિ સ્થાપીને એ બધી જ પરિસ્થિતિ ઉડાવી દીધી છે કે જેને પરમ વિનય પ્રગટ્યો છે એ વાત જોવાનું બંધ કરી દેશે, કાંઈ જોશે નહીં. ઉદયાધીન એક પણ પ્રવૃત્તિ, ઉદય ભાવનો કોઈ પણ પ્રકાર એ જોવા ઉપર ચોકડી કરી દેશે, એ ચક્ષુ બંધ કરી દેશે. જે બાહ્ય દ્રષ્ટિથી દેખાય છે, બાહ્ય દ્રષ્ટિથી અનુભવાય છે, એ આંખને મુમુક્ષ બંધ કરી દેશે. જ્યારે એને એ પરમાત્મા સ્વરૂપે દેખાશે ત્યારે એની એ આંખ બંધ થઈ જશે, એ જોશે જ નહીં. એ વાતને જોવા છતાં નહીં જોવા બરાબર પરિસ્થિતિ ઊભી થઈ જશે અને એ પરિસ્થિતિ પરમ દૈન્યત્વ, પરમ વિનય આવ્યા વિના ઉત્પન્ન થતી નથી. નહીતર ભક્તિમાં આવેલો મુમુક્ષુ એક ક્ષણમાં ક્યારે અભક્તિમાં આવશે એનું કોઈ ઠેકાણું નથી. એવી કોઈ મુમુક્ષુની ભૂમિકા કાચી છે. જેમ એક બાળક 8-10-12 મહિનાનું થાય, ઊભો થાય, ઊભો રહેતા રહેતા પડે, ચાલવા જતા જતા 25 વાર પડે, 25 વાર ચાલવાની મહેનત કરે ત્યારે માંડ થોડું ચાલતા શીખે, એવી એક બાળક જેવી ભૂમિકા મુમુક્ષુની હોય છે. એ ભૂમિકામાં જો આ સ્થિતિ સુધી પરિપક્વતા ન આવી હોય તો એને એ ભૂમિકામાંથી ગબડી જતા વાર લાગે. એક જ કોઈ એવી પરિસ્થિતિ જોઈ લે છે, એક જ કોઈ એવો અનુભવ એને થાય છે, દાખલા તરીકે પોતાના ઉપર જ ગુસ્સો કર્યો હોય, બીજાનો તો જુદી વાત છે, તો પોતાને અનુભવ થાય એવી વાત કરી હોય ત્યારે તો એને પોતાના અનુભવને એકો મૂકી દેવો એ વાત ગળે સાંભળેલું ઉતારવા જેવી વાત છે. ગળો એટલો સાંકડો છે કે સાંભળેલું કેવી રીતે પહોંચ્યા છે. આગળ એક પત્ર આવે છે કે જ્ઞાની પુરુષની બે દશા છે, એક મૂળ દશા અંતરંગ દશા છે અને એક ઉત્તર દશા એટલે બાહ્ય દશા છે. જો અંતરંગ દશાથી જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય છે, એને એ અંતરંગ દશાના વિષયભૂત આશ્રયભૂત જે પરમાત્મ તત્વ છે એના પણ સીધા દર્શન થાય છે. એટલું જ નહીં, એ દશા એ પરમાત્મ તત્વને ઉપાડે છે. સામાન્ય રીતે જિનેન્દ્ર ભગવાનની મંદિરજીમાં જે પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે પ્રતિષ્ઠા વિધિના જે વિધિના એક જે શંકર હોય છે એમની પ્રતિમા જેને માથે ઉપાડવામાં આવે છે. માથું છે તે ઉત્કૃષ્ટ અંગ છે, શરીરમાં સર્વથી ઉત્કૃષ્ટ અંગ મસ્તક છે, એ મસ્તક ઉપર એને ધારણ કરવામાં આવે છે. એનો પણ રહસ્ય આ છે કે જેને શ્રદ્ધા જ્ઞાનના મસ્તક ઉપર નિજ પરમાત્મ તત્વને ધારણ કર્યા એ મસ્તકમાં પણ એટલી તાકાત છે કે પરમાત્મા એને ઉપાડે છે. એટલે પરમાત્મા અને પરમાત્માને ઉપાડનાર એ બંનેના એક સાથે દર્શન થાય છે ત્યારે એ દર્શનની શક્તિના પણ દર્શન થાય છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં સિદ્ધપદને ઉપાડવાની તાકાત છે અને એ સિદ્ધપદ આટલું મહાન છે. આટલી વાત અંતરંગ દશામાં આવતા પરિણામ ઉપર જે વિદ્યમાન સત્પુરુષ સાક્ષાત છે એને એટલી બધી અસર મુમુક્ષુના આત્મા ઉપર આવે છે કે એને બાહ્ય ઉદય ભાવ અને ઉદયમાન સંયોગો એ વિષયની દ્રષ્ટિ બંધ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે, એને એક પરમાત્માની નજરથી જોતો થઈ જાય છે અને એવી પાત્રતા ને એવી યોગ્યતામાં આવ્યા વિના કોઈ જીવને નિજ પરમાત્માના સીધા દર્શન થાય એવું બનતું નથી એમ કે છે. આવી એક કુદરતી વ્યવસ્થા છે, કુદરતી એક પરિસ્થિતિ છે. પાવે નહીં ગુરુ ગમ વિના એહી અનાદિ સ્થિત, સ્થિત એટલે વસ્તુ સ્થિતિ આ છે, આ વસ્તુ સ્વભાવ છે. આ વિશ્વના પદાર્થોનો નિમિત્ત નૈમિતિક સંબંધ એ પણ પદાર્થોનો સ્વભાવ છે, એ પદાર્થનો વિજ્ઞાન છે અને એમાં વેપાર ત્રણે કાળે થતો નથી, કોઈ કાળે થતો નથી. એટલે એ વાતને સમજાવવા માટે આટલું વજન દેવામાં આવે છે. એક બીજું લક્ષણ પણ આ જગ્યાએ એમણે લીધું છે કે જ્યારે એવો પરમ વિનય આવે છે ત્યારે તેને લીધે, જેથી એટલે તેને લીધે સર્વ પ્રાણીને વિશે પોતાનું દાસત્વ બનાય છે, ત્યારે જગતના તમામ પ્રાણી પ્રત્યે પોતાનું દાસત્વ આવે છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. જ્ઞાનીનો તો દાસ છે એમને, પણ સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે. આવી પણ એક અનુભવની લાગણીની, આ લાગણીના અનુભવની પણ અહીંયા પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. કેમ એમ થાય છે કે પ્રત્યેક પ્રાણીમાં મૂળ સ્વરૂપે તો પરમાત્મા સ્વરૂપ છે અને એ પરમાત્મા પ્રત્યે પરમ વિનય આવ્યો છે, માટે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે. એટલે સર્વાત્મા સમદ્રષ્ટિ દેવો આ વચનને હૃદયે લખો, એ વાત જે બહુ પુણ્યક્રિયા પૂંજીમાં નાખી છે એ આને અનુરક્ષણ નાખી છે કે જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે બધા જ આત્મામાં પરમાત્માના દર્શન થાય છે કે હું તો પરમાત્મા સ્વરૂપે છું પણ તમે બધા પણ પરમાત્મા સ્વરૂપે છો અને એ પરમાત્માની કૃપાને પાત્ર એવી તમારી વ્યવસ્થા થાય પછી એટલું જ થવાની જરૂર છે. પરમાત્મા તો અનાદિ અનંત મોજૂદ છે તમારામાં, કોઈ કઈ લેવા જવાની બનાવવાની કોઈ પરિસ્થિતિ ઘડવાની કોઈ છે જ નહીં વાત. એટલે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ મનાય છે, એટલે કે જગતમાં સંસારી જીવો અનેક પ્રકારના દોષના પરિણામ કરે છે તો પણ ક્યાંય તિરસ્કાર ઘૃણા અને દ્વેષ બુદ્ધિ ઉત્પન્ન થતા નથી, કોઈ પ્રાણી પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થતો નથી. આ એક આ વિશ્વ દર્શનની વિશાળતા છે કે વિશ્વના તમામ પ્રાણીઓને મૂળ સ્વરૂપે પરમાત્મા જોનાર તે એક દ્રવ્ય દ્રષ્ટિ રૂપ સમ્યક દ્રષ્ટિ જ છે, બીજી કોઈ દ્રષ્ટિ આ કામ કરી શકતો નથી. એટલી વિશાળતા ઉત્પન્ન થાય છે કે કોઈ પણ પ્રાણીનો દોષ ગમ થાય છે એના ઉપર તિરસ્કાર નહીં, એના ઉપર ઘૃણા નહીં, એના ઉપર દ્વેષ નહીં અને કોઈ વૈર વૃત્તિનો વિષય નહીં. જ્ઞાનીને જગતમાં કોઈ વૈરી જ નથી. માથાનો વાળનાર આવે, માથાનો વાળનાર આવે તો એ ભલે પોતાને વેરી માને કે હું આનો વેરી છું, અમે તો એને સિદ્ધપણે જ જોઈએ છીએ, અમે તો એને સિદ્ધપણે જ દેખીએ છીએ,
માર્મિક વિષય છે એ વાત અહીંયા કૃપાળુ દેવ એમ કહે છે કે સર્વ પ્રાણીને વિશે દાસત્વ મનાય ત્યારે સમજવું કે હવે કાંઈ સત્પુરુષને સમિતતા થઈ છે અને પોતાના સ્વરૂપની પણ સમિતતા થઈ છે. વિશિષ્ટ રા વિષય પર આવતીકાલે વિશે
સુખ નામ